તારીખ 8/7/1977 શ્રી પ્રવચનસાર ગાથા 175 અને 176 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 114
જે ઉપયોગમય જીવ વિવિધ વિષયો પામી મોહ કરે છે, રાગ કરે છે અથવા દ્વેષ કરે છે, એ જીવ તેમના આવડે એટલે મોહરાગ દ્વેષ વડે બંધરૂપ છે. આ ગાથામાં ભાવબંધનું સ્વરૂપ જણાવે છે. આત્માને ભાવબંધ એટલે શું? કે જીવ ઉપયોગ દ્વારા વિભિન્ન વિષયોને જાણતા તે તે વિષયો પ્રત્યે રાગ દ્વેષ કરે છે, ત્યારે રાગ દ્વેષ મોહ ભાવ એ પોતે ભાવબંધ સ્વરૂપ છે. કેમ કે જીવનો ઉપયોગ એ પ્રકારના રાગ દ્વેષ મોહના વિકારી ભાવમાં પ્રતિબંધ પામ્યો છે, પ્રતિબદ્ધપણાને પામ્યો છે, અટક્યો છે. ઉપયોગ સ્વરૂપમાં પ્રસરવાને બદલે વિપર્યાસ પામીને રાગ દ્વેષ અથવા મોહમાં બદ્ધ થાય છે, એને ભાવબંધ કહેવામાં આવે છે. એટલે ત્યાં તે પ્રકારના તન્મય પરિણામમાં ઉપયોગ તન્મય થાય છે, તો અભેદ વિવેકતાથી જીવ બંધ સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે. જીવ બંધ સ્વરૂપ છે ભાષા એમ કરી તઈ હઈ સંબંધ તેમ ના આવડે એટલે રાગ દ્વેષ ન આવડે, જીવ બંધરૂપ છે. ટીકા. પ્રથમ તો આત્મા આખોય ઉપયોગમય છે, આ સિદ્ધાંત થાય તો આત્માનું સ્વરૂપ એમ આખોય આત્મા એમ. પ્રથમ તો મૂળમાં તો તાવત અયમ આત્મા સર્વ એવ તાવત સ્વવિકલ્પ નિર્વિકલ્પ પરિચ્છેદાત્મા આત્મકત્વાત ઉપયોગમય. પ્રથમ તો આ આત્મા આખો ઉપયોગમય છે, સર્વ એવ ને આખો એમ કહે. અયમ આત્મા સર્વ એવ, સર્વ એવ એટલે સર્વથા આખો ઉપયોગમય છે. જીવ જરા ઝીણો થઈને વિચારે તો એને સીધું સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, કેમ કે ઉપયોગ રૂપે તો એ પ્રણમી રહ્યો છે. હવે એમ કહે છે કે જો તારું સ્વરૂપ આખે આખું અખંડ સ્વરૂપ પૂરું સ્વરૂપ ઉપયોગમય છે, બસ આવો આપનો આત્મા છે, આવો આત્મા છે, ઉપયોગમય તે આત્મા છે. કારણ કે તે સ્વવિકલ્પ ને નિર્વિકલ્પ પ્રતિભા સ્વરૂપ છે. સ્વવિકલ્પ ને અહીંયા જ્ઞાન કહ્યું છે. સ્વવિકલ્પ એટલે રાગ નહીં, સ્વવિકલ્પ પ્રતિભાસ ને જ્ઞાન કહે છે, નિર્વિકલ્પ પ્રતિભાસ ને દર્શન કહે છે. આત્માનો જે ચૈતન્ય ઉપયોગ છે એને બે ભેદે કહેવાય છે. સ્વવિકલ્પના ભેદને જ્ઞાન કહેવાય છે અને નિર્વિકલ્પ પ્રતિભાસના ભેદને દર્શન કહેવાય છે. ચૈતન્ય સ્ફટિકાત્મા ઉપયોગમય એમાં પ્રતિભાસ થાય છે, જ્ઞાન સ્વરૂપ છે ને ચેતન સ્વરૂપ એટલે એમાં પ્રતિભાસ થાય છે. સ્વવિકલ્પ પ્રતિભાસને જ્ઞાન અને નિર્વિકલ્પ પ્રતિભાસને દર્શન કહે છે. કેમ આત્મા ઉપયોગમય છે એનું કારણ બન્યું છે કે ચેતન આત્મા પ્રતિભાસ સ્વરૂપ હોવાથી તે પોતે જ્ઞાન સ્વરૂપ છે. કારણ કે તે પ્રતિભાસ સ્વરૂપ હોવાથી નિર્વિકલ્પ અને સ્વવિકલ્પના ભેદ છે, તે આખો ઉપયોગમય છે. તેમાં જે આત્મા વિવિધાકાર પ્રતિભાસ્ય પદાર્થોને પામીને મોહ રાગ અથવા દ્વેષ કરે છે કરે તો પ્રતિભાસ થાય એમાં વિવિધ પદાર્થોનો, એટલે એને રાગ દ્વેષ મોહ કરવો પડે તેમ નહીં. પણ પ્રતિભાસ ઉપયોગ મય તો એનું સ્વરૂપ છે, એ ઉપયોગમય આત્મામાં વિવિધ વિષયો અનેક પ્રકારના આકારવાળા, આકારવાળામાં ખાલી ક્ષેત્ર ન લેવો, રૂપ રસ ગંધ સ્પર્શ બધું એમાં, શબ્દ એમાં, બધું પાંચેન્દ્રિયના વિષયમાં આવી જાય. પછી તેમાં જે આત્મા વિવિધ આકાર પ્રતિભાષ્ય પદાર્થોને પામીને વિવિધ આકાર જેને ધારણ કર્યા છે, એટલે કે અનેકવિધ પર્યાય જેનું સ્વરૂપ છે, કોઈ પુદ્ગળો શબ્દરૂપે પ્રેમમાં છે, કોઈ ગંધરૂપે પ્રેમમાં છે, કોઈ સ્પર્શરૂપે પ્રેમમાં છે, શ્રીકૃષ્ણાદિ વગેરે એવા વિવિધ આકારે એટલે વિવિધ પર્યાય પ્રેમમાં છે એવા જે પદાર્થો, તેને પામીને એટલે ઉપયોગમાં એ ઝળકતા મોહ રાગ અથવા દ્વેષ કરે છે, વિભ્રમિત થાય છે. પર પદાર્થો જ્ઞાનમાં પ્રતિભાસનો એ જ્ઞાનનું સ્વરૂપ છે, તો અપર પદાર્થો જ્ઞાનમાં ઝળકવા એ પ્રતિભાસ એ આત્માનું સ્વરૂપ છે. પણ એ પદાર્થો ઝળકતા આત્મા ને ભ્રમ થાય, જે પોતાના ઉપયોગમય હું છું એવું સ્વરૂપ ભાન ભૂલે તો એને ભ્રમ થાય, અને એ રાગ અને દ્વેષ આદિ પ્રકારે પરિણમે છે, એ કરે છે. પૂર્ણપૂરી જ્ઞાનમાં જણાય તો જેનું જ્ઞાનનું ભાન છે એ એમ જાણે છે કે આ પૂરણપૂરી જ્ઞાનમાં આવી શકતી નથી, જ્ઞાન એ પૂરણપૂરીને ખાઈ શકતું નથી. જ્યારે એ પૂરણપૂરી ખવાવી અશક્ય છે જ્ઞાન વડે એટલે મારા વડે, પછી એને હું સારી કહું કે ખરાબ કહું એ વાતનો કાંઈ મતલબ રહેતો નથી. માણસને જીવને મતલબ પ્રયોજન હોય તો એ સારું ખોટું કરે, પણ જ્યાં જ્ઞાનને પ્રયોજન ભાસતું નથી, જે તે જ્ઞેય પદાર્થો સાથે જ્ઞાનને પ્રયોજન ભાસતું નથી, ત્યારે એ આત્મા રાગ દ્વેષ કરતો નથી. એ તો એને ભ્રમ થાય છે કે આ પૂરણપોળી હું ખાઈ શકું છું, ખાઉં ત્યારે મને એ સારી લાગે, ગળી લાગે, ગળી લાગે એટલે સારી લાગે, ગળી તો એનો સ્વાદ છે, પણ એ સારી લાગે, અને સારી લાગે એટલે મને મજા પડે, અને એટલે મારું શરીરને પોષણ, મને પોષણ મળે, મારા શરીરને એટલે મને પોષણ મળે. આવો બધો વગર વિચારે એને ભ્રમ હોય છે, નિર્વિકલ્પ ભ્રમ છે એનો. જ્ઞેય પદાર્થોમાં આસક્ત જીવને નિર્વિકલ્પ સ્વરૂપે ભ્રમ થયા જ કરે છે. આટલો લાંબો લાંબો આ તો એનો એનાલિસિસ છે, પૃથક્કરણ છે એના ભ્રમનું. એને કંઈ આવો વિકલ્પ કરવો પડતો નથી. આમ છે મેળવણી કરવા જેવી છે, લક્ષે પોતાના રાગ દ્વેષના અનુભવની મેળવણી કરવા જેવી છે, કે આમ આ જીવને થાય છે કે નહીં, એ ભ્રમ છે કે સાચું છે, પૂરણપૂરી સારી લાગે છે એ ભ્રમ છે કે સાચું છે, એને તપાસવું જોઈએ, એની ચકાસણી કરવી જોઈએ, ચિકિત્સા કરવી જોઈએ. જ્ઞાનનો ચિકિત્સક એવો જ્ઞાનનો સ્વભાવ છે, ચિકિત્સા કરી લઈએ છીએ, એનો સ્વભાવમાં રહ્યો છે. કહે છે કે પરદ્રવ્ય સ્ફટિક મણીનો એ દ્રષ્ટાંત લીધો છે કે પરદ્રવ્ય પ્રતિભાષિત થતા રાગ દ્વેષ મોહ તે કરે છે એમ લીધો છો, કેમ કે ભૂલે છે ને, ભૂલે છે ત્યારે સારું નરસું એ કરવા લાગે છે. તે આત્મા સ્ફટિકમણીની માફક કેવો છે, સ્ફટિકમણી કે કાળો પીળો અને રાતો આશરે જેમનું નહીં છે. આશરે એટલે ફટીકમાં મૂકેલો હોય છે વસ્તુ, નજીકની વસ્તુ, કાળી પીળી અથવા રાતે એવી વસ્તુ જેનું નિમિત્ત છે, એવા કાળાપણા પીળાપણા અને રાતાપણા આવડે ઉપરત સ્વભાવવાળા સ્ફટિકમણીની માફક, કાં તો એમાં કાળી જાય હોય, કાં પીળી જાય હોય, કાં રાતે જાય હોય, ઉપરત એટલે મલિન થયો છે, વિકારી થયો છે, પારદર્શક પણ ત્યાં રહ્યું નથી એટલે ઢંકાઈ ગયો છે. પારદર્શકપણાનો નાશ નથી થયો, નાશ થાય તો જાણી જ પડે નહીં, એ તો પારદર્શકપણું છે ત્યારે જાણી પડી છે, પણ એ જાયની મુખ્યતામાં એનું પારદર્શકપણું ઢંકાઈ ગયું છે, આચ્છાદિત થઈ ગયું છે. બસ એવું આ રાગને આડે આત્માને છે. ચૈતન્ય સ્ફટિક છે પણ રાગની મુખ્યતામાં એને માત્ર જ્ઞાતા છું એવું સ્વરૂપ એને ભાસતો નથી. એવા સ્ફટિકમણીની માફક જેમનું નિમિત્ત છે એવા રાગ મોહ રાગ અને દ્વેષ વડે ઉપરક્ત આત્મસ્વભાવ વાળો હોવાથી, આત્મસ્વભાવ દેભાવ સ્વભાવ ઉપરક્ત આત્મસ્વભાવ વાળો હોવાથી, એટલે કે જ્યારે એ વિકાર કરે ત્યારે એ વિકાર થાય છે એવો એનો સ્વભાવ છે. સ્વભાવ છે એટલે પર્યાય ધર્મ છે, પોતે એકલો જ બંધ સ્વરૂપ છે. ત્યાં એ રાગ વિષાદી ભાવે પ્રણમેલો હોવાથી પોતે એકલો જ બંધ સ્વરૂપ છે, કારણ કે રાગ દ્વેષાદી ભાવ તેનો દ્વિતીય છે. દ્વિતીય એટલે બીજું, બે રાગ દ્વેષ ભાવ એ કઈ આત્મા નથી એમ કે છે, એ બીજું છે. બંધ તો બે વચ્ચે હોય, ખુલાસો કર્યો છે. એકલો આત્મા બંધ સ્વરૂપ કેમ હોય શકે એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે એક તો આત્મા અને બીજો મોહ રાગ દ્વેષાદી ભાવ, એમ હોવાથી મોહ રાગ દ્વેષાદી ભાવ વડે મલિન થવા વાળો આત્મા પોતે જ ભાવબંધ છે. આત્માને ભાવબંધ કહેવામાં આવે છે, જેમ ચોરી કરનારને ચોર કહેવામાં આવે છે. ખરેખર એનું વિશ્લેષણ કરો તો એમ છે કે ચોરી કરવાનો જેને પર્યાય ઉપજ્યો છે એવો એ છે, પણ એને ચોર કહેવામાં આવે છે. એમ જેને ભાવબંધ ઉપજ્યો છે પર્યાયમાં એને ભાવબંધ સ્વરૂપ આત્મા કહેવામાં આવે છે. એ અભિવિક્ષા છે. શું એનું તાત્પર્ય છે કે જીવ પર પદાર્થને જાણતા પોતાને જાણવાનું ભૂલે છે, પોતાનું ભાન ભૂલે છે અને એ રાગ દ્વેષ મોહને કરે છે કે આ મને ઠીક છે ને આ મને અઠીક છે. વાસ્તવિકતા એ આત્માને એ ઠીક અઠીક હોતું નથી, છતાં એ કરે છે. આ રાગ દ્વેષ થતા જૂઠા પરિણામ થાય છે એની એને થવાના કાળમાં જ ચકાસણી કરવી જોઈએ, પણ એ વિષય સમજાય સમજવાની એ પદ્ધતિ છે, અનુભવ પદ્ધતિથી સમજવી. પરિણામ મોડા પડી જાય એ કાળમાં, જો પરિણામને તપાસવા જાય તો એ રાગ દ્વેષ મોડા એ તે જ કાળે પડી જાય. શું ખોટું છે, જો જુદા પડીને તપાસવાનું થાય તો એમાં કઈ નુકસાન છે? જુદા પડીને તપાસવું એમાં શું વાંધો છે? ભલે જુદા પડીને તપાસવાનું થાય, હે સમય વિવો જાય કે ન વિવો જાય એનું આપણે બહુ કામ નથી, પણ તપાસવાનો તો પ્રયોગ કરવો આપણે એની સાથે બહુ કામ નથી. પેલા ભલે સમય વિવો જાય, એમાં એવું છે કે જીવ જાગૃતિ જીવ જાગૃતિ ઓછી હોય તો વિચાર મોડો આવે, અને જાગૃતિ વિશે તો એનું અંતર ઘટતું જાય છે, એને ઘટીને એક સમકાળમાં એની જાગૃતિ પણ આવી જાય છે, એવું ભૂત જ્ઞાન કરશે. પણ પ્રથમ એને જાગૃતિ તો આવવી જોઈએ છે ને, મધ્ય સુધી ચાલ્યું જાય, ઉદયના કાળમાં બધું મધ્યથી ચાલ્યું જાય, અને પછી ઠવણી લઈને શાસ્ત્ર બે છે ત્યારે વિચાર કરે કે જી વિધવી વિષયો પામે ત્યારે રાગ દ્વેષને કરે, એમાં એને કાંઈ લેવા દેવા રહેતી. ઉપાય છે, રસ્તો છે, તો એને શીઘ્ર શીઘ્ર જાગૃતિ આવ્યા જ્ઞાન રહેશે, અને કોઈ વાત તો એ અગાઉથી ચેતા વિના પણ રહેશે નહીં, અગાઉથી ચેતી જાય ચેતનાર છે ને. હા, આ પ્રકારનો પ્રસંગ દ્વેષ ઉપજાવે છે કે રાગ ઉપજાવે છે મને ખ્યાલ આવે, એ પ્રસંગ ભજે તો પણ એ સાવધાન રહી જાય, એની જાગૃતિ બનવાનો એ વિના વિના એને કાંઈ રક્ષેલો મારે કાગો પાછો કરી શકે છે એ વસ્તુ સ્થિતિ નથી. પણ પોતાને સંભાળે અને પોતાની સાવધાની રાખે તો એ પોતે નવા પ્રકારની જેમ નવા પ્રકારમાં આવે. મૂર્તિ રહીત જીવ મૂર્તિ રહીત જીવ મૂર્ત કર્મણા કથમ બંધો ભવતી અને આગળ વિશે સમૂર્તિ મૂર્તિ રહીત અમૂર્ત એવા જીવને મૂર્ત કર્મ સાથે બંધ કેવી રીતે થાય એવી બીજી કાશે તત્પરિહાર રૂપેણ. પછી એના ઉત્તર રૂપે પ્રશ્ન ઉઠાવ્યો હતો કૃતિયા છે કે આ રીતે બંધ થાય છે, રીતિનું બંધ થાય છે એવું કથન છે, રૂપિ પૂગળ કર્મ આત્મા સાથે બંધાય છે એવું કથન માત્ર છે. વસ્તુતાએ તો જીવને એના નિમિત્તે થયેલા જે રાગ દ્વેષ એની સાથે પ્રતિબંધપૂર્ણ છે, તેથી ઉચ્ચારથી કર્મથી બંધાય છે એમ કહેવામાં આવે છે. એ ઉત્તર રૂપે ત્રીજી ગાથા છે. એ પ્રમાણે 72-73 ત્રણ ગાથા દેખું ભાવબંધ સ્વરૂપ આખ્યાતી. રાગ દ્વેષ અને મૂળ લક્ષણ છે એવો જે ભાવબંધ, ભાવબંધ નું લક્ષણ શું? રાગ દ્વેષ અને મોહ. રાગ દ્વેષ અને મોહ જેમનું લક્ષણ છે એવા ભાવબંધ સ્વરૂપનું વ્યાખ્યાન કરવામાં આવે છે, આખ્યાતી કહે છે. ઓગ મોહ જીવો પહેલું સૂત્રનું પદે છે, આખા સૂત્રનું પ્રથમ પદે છે. ઓગ મોહ જીવો, પ્રથમ તો જીવ આખો ઉપયોગમય છે. ઉપયોગમય જીવ, જીવ છે તે ઉપયોગમય છે. જીવ છે તે રાગદ્વેષમય નથી, અસ્થિમાં નાસ્તી આવી જાય છે, અર્પિતમાં અનર્પિત ગર્ભિતપણે રહેલું છે. કેમ કે રાગદ્વેષ જીવને છૂટી જાય છે, પણ ઉપયોગ જીવને કદી ઉપયોગ વિનાનો હતો નથી. બીજા ઉપયોગને ગ્રહે છે અને પ્રથમ ઉપયોગનો પર્યાય વ્યય થાય છે, ગ્રહણપૂર્વક વ્યય થાય છે. ગ્રહ્યા વિના કોઈ ઉપયોગનો વ્યય થતો નથી, ઉત્પાદ વ્યય છે એમાં. પણ ઉત્તર પર્યાયના ગ્રહણપૂર્વક પૂર્વ પર્યાયનો ત્યાગ થાય છે, નાશ થાય છે, વ્યય થાય છે, એમનેમ થતો તે જ કાળમાં. પણ જેવો રાગ કર્યો હોય એવો રાગ કરી શકાતો નથી, કરી દેખાડો ભાઈ. તો એ સહજ થાય છે, એ સહજ થાય છે, અને એ કરવાનો વિષય નથી. પહેલો જાય છે એ રાગ. ઉપયોગમય જીવ એટલે ઉપયોગમય, ઉપયોગ સ્વરૂપે જીવ છે. જીવનું ઉપયોગ એ જીવનું સ્વરૂપ છે. અયમ જીવો, આવો જે જીવ નિશ્ચય નયન એના અસલ સ્વરૂપે વિશુદ્ધ જ્ઞાન દર્શન ઉપયોગમય તાવત તથાભૂતોપી અનાદિબંધોસાથ સ્વઉપાધિ સ્ફટિકવત પરોપાધિ ભાવેન પરિણત સન શું કરોતી મુયતી રજતી વા પ્રદ્વેષ્ટિ જેષ્ઠમ દ્વેષમ કરોતી. આવો જે જીવ નિશ્ચયથી પોતાનું સ્વરૂપ જોવામાં આવે તે વિશુદ્ધ જ્ઞાન દર્શન ઉપયોગમય છે, જેમાં રાગ દ્વેષ મોહના કલંકનો કોઈ પણ ડાગ જેમાં નથી. એવો છે એકલો વિશુદ્ધ જ્ઞાન દર્શનમય છે. આ બધા આત્માનો આવું સ્વરૂપ છે. સર્વાત્મા જેટલા કોઈ વિશ્વમાં છે જીવો, એનું અસલ સ્વરૂપ, મૂળ સ્વરૂપ વિશુદ્ધ જ્ઞાન દર્શનમય છે. સર્વશુદ્ધ, વિશુદ્ધ એટલે સર્વથા શુદ્ધ જ્ઞાન દર્શનમય એનો સ્વરૂપ છે. એવો જે જીવ તથાભૂત આપી તેવો હોવા છતાં પણ એમ કે વિશુદ્ધ જ્ઞાન દર્શનમય ઉપયોગમય તાવત તથાભૂતો આપી, પ્રથમ તો એ મૂળમાં એવો હોવા છતાં પણ અનાદિબંધ વસાત સોપાધિ અનાદિબંધને વશ પડીને, બંધ છે એનો ઉદય આવે છે એને વશ થઈને ઉપાધિવત સ્ફટિકની ઉપાધિની જેમ જેમ સ્ફટિકમાં કાળી લીલી જાય પડે છે એ રીતે ચૈતન્ય સ્ફટિકમાં જે જાય આવે છે એને વશ થઈને પર ઉપાધિ ભાવે અને પરિણત સમ એ પરના ઉપાધિ ભાવે પોતાને માનીને પરિણમતો થતો કેમ કરો તે શું કરે છે, મુયતી મોહ પામે છે, રજ્યતી વા પ્રદ્વેષ્ટિ અથવા રાગ પામ રાગ કરે છે અથવા એ મોહ પામને રાગ અથવા દ્વેષ કરે છે. સામી ચીજ સારી નરસી નહીં હોવા છતાં આ જીવ મોહ પામીને મારા દ્વેષ કરે છે એમ કે છે. કેમ કે વિશુદ્ધ જ્ઞાન દર્શનનું તો એનું સ્વરૂપ છે, ઉપયોગ સ્વરૂપે છે. એ ઉપયોગમાં પરપદાર્થને જાણી પડતા આ મારું છે એમ એ રાગ કરે છે અથવા આ મારું નથી એમ એ દ્વેષ કરે છે. મારા કુટુંબ પરિવાર મકાન અને જેટલા કોઈ પોતાના નસીબે મળેલા સંયોગો શું કહે છે, આ અમારા નસીબે અમને મળ્યું છે. એમાં મારા પણ ન થાય, નસીબે મળ્યું નહીં એમાં કઈ મારા પણ ન થાય. નસીબે તારું નથી. વિશુદ્ધ જ્ઞાન દર્શન નો ઉપયોગ મળી આત્મા ને નસીબ ફસીબ કઈ હતો નથી. આમ છે પૂર્ણ બંધાય તો સારું, તાજા નરવા રહીએ તો સારું, ઠીક મરીએ ત્યાં સુધી મોટા રોગ ન આવે ને હાજા નરવા રહીએ તો સારું. આમ તો મરવું નથી પણ હવે બીજો એમાં કઈ રસ્તો નથી. હવે જ્યાં સુધી આવ્યું હોય ત્યાં સુધી એમ જીવીએ ત્યાં સુધી એમ બોલી લે, મરીએ ત્યાં સુધી એમ નહીં પણ જીવીએ ત્યાં સુધી સાજા નરવા રહીએ તો સારું. કુટુંબ પરિવારમાં પણ બધા હયાત રહે તો સારું. આપણું કોઈ આયુષ્ય વાલું પૂરું થાય તો એ દુઃખ જોવું પડે ને, એ સારું નહીં. કેમ કે એ મારા છે, એમાં મારા છે એમ એને વિચારવું પડતું નથી. બહુ ગંભીર વિષય છે. આત્મા ઉપયોગમય સ્વરૂપ છે, પછી આત્માને પોતાના સ્વભાવ સંપત્તિ સિવાય ખરેખર એ દ્રવ્યનું કોઈ અન્ય દ્રવ્ય કે અન્ય ભાવ હોઈ શકે. આ એક અનુભવમાં લેવા જેવી ચીજ છે, વાત કરવાની ચીજ નથી પણ અનુભવમાં લેવા જેવી ચીજ છે. પોતાને તપાસે તો જ્ઞાન બધું સૂક્ષ્મ થાય એમ છે કે આમાં જીવને શું થાય છે ને શું થતું. ભૂલે છે ને, ભૂલે છે, પોતે પોતાને ભૂલે છે. એ રાગ દ્વેષ કરે છે કિમ કૃત્વા પૂર્વમ, કે પ્રાપ્ય શું પહેલા શું કરીને એ રાગ દ્વેષ મોહ કરે છે, કે પ્રાપ્ત કરીને. પ્રાપ્ત કરીને એટલે કોને પ્રાપ્ત કરીને, કાન કાન એટલે શું પ્રાપ્ત કરીને, કોને પ્રાપ્ત કરીને, કે વિવિધે વિષયે નિર્વિષય પરમાત્મ સ્વરૂપ ભાવના વિપક્ષભૂત. આ વિવિધ વિષયનું વર્ણન કરે છે. કેવા છે વિવિધ વિષય? કે આત્મા જે નિર્વિષય પરમાત્મ સ્વરૂપ છે, એ પહેલા એનો પ્રતિપક્ષ રજૂ કરે છે. આત્મા જે નિર્વિષય પરમાત્મ સ્વરૂપ છે તેની જે ભાવના, ત્રિકાળ શુદ્ધ છું એવું શ્રદ્ધાન એવું જ્ઞાન એવી સ્થિરતા, એને એની ભાવના કહેવામાં આવે છે. નિર્વિષય પરમાત્મ સ્વરૂપની જે ભાવના, એ ભાવનાથી વિરુદ્ધ વિપક્ષ વિધવિધ પંચેન્દ્રિય વિષયાન અનેક પ્રકારના વિધવિધ પ્રકારના પાંચ ઇન્દ્રિયના વિષયોને પ્રાપ્ત કરીને પામીને એ રાગ દ્વેષ કરે છે. એમ કે છે ને, અમારા પુણ્ય અમને આ મળ્યું છે, ત્યારે એને બહારમાં અનુકૂળતા એની કલ્પેલી મળે, ત્યારે કે અમારા પુણ્ય દેહ અમને આ બધું મળ્યું છે. અને જ્યાં પાપનો ઉદય આવ્યો ત્યારે અરે રે અમારે આકરા ઉદય આવ્યા એમ કે ભાઈ, એ તને કાંઈ પ્રાપ્ત થતું નથી. એ પ્રાપ્ત નહીં થતું હોવા છતાં મને પ્રાપ્ત થયું છે એમ માનીને એ રાગ દ્વેષ મોહ કરે ત્યાં સુખી થાય છે કા દુઃખી થાય છે. જો હી પુનઃ યો પુનર ઇત્થમ ભૂતો અસ્તિ જીવો હી સ્ફુટમ કૈરહી સંબંધો અતિ. આ પ્રકારે પરિણમેલો જીવ જ સ્પષ્ટપણે બંધ સ્વરૂપ છે. જે જીવ પોતાને ભૂલ્યો છે એમ કહે છે, જે જીવ પોતાના વિતરાગ સ્વરૂપને ભૂલ્યો છે. વિતરાગ એટલે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ પોતાના આત્માને ભૂલો છે. હજી તો અમે સંસારી છીએ, હજી તો અમે ફલાણા છીએ. દ્વેષ સાહેબને એ સિદ્ધાંતની વિરુદ્ધ છે. એવો થયો થકો એટલે પોતાને ભૂલેલો જીવ, સ્વરૂપથી ભૂલો પડેલો જીવ સ્પષ્ટપણે એ પોતે જ બંધ સ્વરૂપે છે. તહી એટલે રાગ દ્વેષ મોહ દ્વારા એ બંધ સ્વરૂપે છે. તહી પૂર્વોક્ત રાગ દ્વેષ મોહી કર્ત ભૂતે મોહ રાગ દ્વેષ રહિત જીવસ્ય શુદ્ધ પરિણામ લક્ષણમ પરમ ધર્મ અલ્પમાન સન સજીવો બધો ભવતી. તે પૂર્વોક્ત રાગ દ્વેષ મોહ દ્વારા કર્તભૂતે કરાયેલા એવા જે મોહ રાગ દ્વેષ રહિત જીવને મોહ રાગ દ્વેષ રહિત જીવના શુદ્ધ પરિણામ લક્ષણ રાગ દ્વેષ વિનાના પરમ ધર્મ સ્વરૂપ એનો પરમ ધર્મ છે તેને નહીં પ્રાપ્ત થયો થકો પૂર્વોક્ત પ્રકારના રાગ દ્વેષ મોહ દ્વારા કરાયેલા જે રાગ દ્વેષ મોહ એનાથી રહિત જીવનું સ્વરૂપ છે અને એના પરમ ધર્મને નહીં પ્રાપ્ત થયો થકો તે રાગ દ્વેષ મોહ દ્વારા બંધાય છે બધો ભવતી. ખરેખર તો અંદરમાં મૂળ રાગ દ્વેષ રહી છે જીવ અને શુદ્ધ પરિણામ લક્ષણ એવું એનો પરમ ધર્મ છે એને નહીં પ્રાપ્ત થયો થકો એને નહીં પ્રાપ્ત થતો થકો રાગ દ્વેષ મોહ દ્વારા એ બંધાય છે. અબંધ સ્વરૂપ છે એ આખો બંધમાં આવી જાય છે અનુભવે છે પોતાને આખે આખો આવે છે ને બીજી ચિત્ત કર્મ કુદગળ ના પ્રદેશે પર સમય જીવ જાણવો બહુ સારી શૈલી કરે છે. ગુરુજી યાદ કરી એમાં હેતુ છે એ કથન કરવાની શૈલીમાં કે ત્રિકાળ શુદ્ધ હોવા છતાં એ કર્મના પ્રદેશે સ્થિર થઈને એમાં લીન થઈને સ્થિર થવું એટલે લીન થવું હું રાગી દ્વેષી મોહી એમ પરિણામમાં હું પણ એ રાગ દ્વેષ મોહના પરિણામમાં હું પણ સ્થાપે છે એટલે એમાં એ આવે છે એમ કે છે ભાવથી. મૂળ સ્વરૂપે નહીં આવતો હોવા છતાં પણ એટલે તો મિથ્યાત કહ્યું છે એને પરસમય કહેવામાં આવે છે. એ રીતે જીવ બંધ સ્વરૂપે છે. અત્ર યોસો રાગ દ્વેષ મોહ પરિણામ સ્વયં ભાવ બંધ ઇતિ અર્થ. અહીંયા આ જે રાગ દ્વેષ મોહના પરિણામ છે તે જ ભાવબંધ છે એવો અર્થ છે એવો અહીંયા ભાવાર્થ કહેવા માગે છે. એનો અર્થ એ થયો કે અસ્થિપૂર્વક જ્યારે ભાવબંધ એટલે નાસ્તિક સ્વરૂપ છે જે મૂળ સ્વરૂપમાં નથી તો અસ્થિને સ્થાપીને નાસ્તિની નાસ્તિથી પોતાનું અસ્તિત્વ કલ્પ્યું છે એને ઉઠાવી લેવાનું છે એની કલ્પના છે. ખરેખર નાસ્તિરૂપ અસ્થિ સ્વરૂપ આત્મા થઈ શકતો નથી પણ એને એવી કલ્પના થાય છે એ ભ્રમણા એની સાચા જ્ઞાનપૂર્વક છોડાવે છે એ રીતે એનું સ્વરૂપ બતાવ્યું છે શૈલી એવી દીધી છે. અધિકારમાં તો અસ્થિનું વિશેષ વર્ણન છે કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગમાં એવું જીવો એટલું લીધું છે ત્યાં તો વિશેષ એજન્ડા ઉપર સંવરનો છે એટલે પોતાના નિજ સ્વરૂપને કેવી રીતે ઓળખવું જ્ઞાન સ્વરૂપ આત્માને કેવી રીતે ઓળખવો એ ઓળખવાની જે જ્ઞાનમાં પ્રક્રિયા થાય છે એનો વિસ્તાર કર્યો છે. જેમ આકાશમાં આકાશ જ છે અને આકાશ કોઈના આધારે હોઈ શકે નહીં બીજો કોઈ મોટો એવડો પદાર્થ નથી કે જેના આધારે આકાશ હોય, તો જેમ આકાશ નિરાધાર છે એટલે નિરાલંબ નિરપેક્ષ છે, એમ આ વિશ્વમાં મારો જે જ્ઞાન સ્વભાવ છે એને કોઈનો આધાર આધે ગુણો નિરાલંબ છે. જ્ઞાનમાં જ્ઞાન જ છે, જ્ઞાન જ જ્ઞાનના આધારે છે એવું એને સ્વસ્વરૂપ ઓળખવાને ત્યાં વિસ્તારથી કેમ જે જ્ઞાન થાય એ સાચી. હવે ભાવબંધ ની યુક્તિ અને દ્રવ્યબંધ નું સ્વરૂપ કહે છે. ભાવબંધ ની યુક્તિ એટલે કઈ રીતે ભાવબંધ થાય છે તે બતાવે છે, અને તેના નિમિત્તે એને દ્રવ્ય કર્મ નો સંબંધ થાય છે તે કહે છે. ભાવેણ જેણ જીવો પેછદી જાણાદી આગ્રહ વિષય રજદી તેણે વપણો બજદી કમ્મતી ઉદેશ. જીવ જે ભાવથી વિષયમાં આવેલ પદાર્થને દેખે છે અને જાણે છે તેનાથી જ ઉપરક્ત થાય છે, રંગાયમાન થાય છે. જે ભાવે જાણે છે ને દેખે છે, એમ કે પહેલા જ્ઞાન કરે છે અને પછી એને રાગ થાય છે એમ નથી. જે ભાવે જાણે છે જાણતા જ રાગ કરે, એમ જાણવું ને રાગ નો કાળ જુદો જુદો નથી. મૂળમાં તો શું છે કે એ જાણનાર જાણનારને જાણવામાંથી ચૂકે છે, એટલે પરને જ્યાં જાણવા જાય છે રાગ સહિત જ જાણે. કેમ કે પરને જાણવું, પરને જાણવાનું પ્રયોજન શું છે તારે, કે એમાં જો તને કાંઈ સુખ બુદ્ધિ હોય તો એવું જે તારા ઉપયોગનું ખેંચાણ છે એ રાગ સહિત જ થાય ને રાગ રહિત હોઈ શકે, એ સીધી વાત છે. એટલે જે ભાવથી વિષયમાં આવેલ પદાર્થને એ દેખે છે અને જાણે છે, ઉપયોગ કરે છે જે ભાવથી, એનાથી તે ઉપરત થાય, એ ભાવે જે ઉપરત થાય છે રંજાયમાન થાય. અવળી તેનાથી જ એટલે તેના નિમિત્તે જ કર્મબંધન થાય છે એમ ઉપદેશ છે. ભગવાન જિનેન્દ્ર દેવની વાણીમાં એવો ઉપદેશ આવ્યો એમ છે તેની ટીકા. આત્મા સાકાર ને નિરાકાર પ્રતિભાસ સ્વરૂપ હોવાથી એટલે આત્માને જ્ઞાન ને દર્શન એ પ્રકારનો ઉપયોગ હોવાથી પ્રતિભાષ્ય પદાર્થ સમૂહને એટલે એમાં જણાવવા યોગ્ય જે પદાર્થોનો સમૂહ છે તે સમૂહને જે મોહરૂપ ભાવથી દેખે છે અથવા રાગરૂપ ભાવથી દેખે છે કે દ્વેષરૂપ ભાવથી એ દેખે છે અથવા જાણે છે, રાગી થઈને જ જાણે છે એમ કે છે, દ્વેષી થઈને જ એને જાણે છે, ત્યારે તે ભાવથી તે ઉપરક્ત થાય છે અથવા મલીન જ હોય છે, એમાં એ પવિત્ર હોતો નથી. પરને જાણવાના ભાવમાં રાગી થઈને જાણતા કે દ્વેષી થઈને જાણતા કે મોહી થઈને જાણતા તે મલીન જ હોય છે, એમાં મલિન નહીં હોવાનો પ્રશ્ન રહેતો નથી. ભગવાન ના દર્શન કરીએ તો, ભગવાન ના દર્શન કરવા જઈએ, આવીએ ઘરેથી નીકળીએ મંદિર સુધી આવીએ, ઠીક મલિન પરમ પરિણામ કરવા માટે ભાઈ તમે જે પર પ્રત્યેનો ઉપયોગ રાગી થઈને તું પરિણમે છો, અને રાગી થઈને પરિણમે છો ત્યારે એમાં મલિનતા આવ્યા વિના રહેતી નથી. એ તો સ્થૂળ મલિનતા છે, કઈ સૂક્ષ્મ મલિનતા નથી, પણ એ તો સ્થૂળ મલિનતા છે. એક સૂક્ષ્મ વિકલ્પ ઉઠે તો પણ જ્ઞાનમાં એ મલિન ભાવે પ્રતિભાષિત થાય એવું જ્ઞાનનું સ્વચ્છ સ્વરૂપ છે. ત્યાં સ્થૂળ રાગ દ્વેષ મોહના પરિણામ અમલિન છે એ પ્રશ્ન રહેતો નથી, એ તો મલિન છે. બહુ અંદરનો અભ્યાસ માગે છે, ઘણો અંદરનો અભ્યાસ હોય ભેદ જ્ઞાનનો, વારંવારનો સતત. તો કાંઈક એમાં આ ગજનો આંકો હુજે હું છે, નહીં તો આમ બુદ્ધિમાં થોડો વાત આવી જાય કેટલી કાંઈ આમ કહેવા માગે છે, પણ એ ઉપર ઉપરની ધારણા સિવાય બીજું કાંઈ હતો એટલે એમાં કાંઈ માલ હતો. જ્ઞાની જુદો જ પડે છે, પછી શું કરો ક્યાં પ્રશ્ન છે. જ્ઞાની જ્ઞાતા ભાવે રહે છે એ જુદો પડે છે, જે જ્ઞાતા ભાવે રહે છે તે જુદો પડે છે. હું જ્ઞાન સ્વરૂપ માત્ર છું એવું એનું ભાન એને સતત હોય, અને એ ભાન અનુસરીને એનું આંશિક પરિણમન પણ એને સતત ધારાવાહી હોય, રાગ નું ચક્કર રાગ માં અને જ્ઞાન નું ચક્કર જ્ઞાન માં પરિણમે. વિલસિન ગિયર આવે છે કે નહીં, ગેરવિલ આવે ને, એક આમ પરિણમે ત્યારે બીજું આમ પરિણમે. બે ગેરવિલ ને સાથે સાથે મૂકો તો એના ગોળાકાર ફરવાની દિશા વિરુદ્ધ હોય છે, એક સાથે હોય છે. કહેવાય એમ કે આ બે જોડાયેલા છે. શું કહેવાય કે આ બે ગેરવિલ, ગેર એટલે એના આંકા હોય છે, આંકાવાળા હોય છે ને, સાયકલમાં છે ને બધા ચેનની અંદર જે આંકાવાળો વિલ હોય છે ગેરવિલ કહેવાય છે. જે આંકા હોય છે બે ગેરવિલ સાથે ફરે ત્યારે એક આમ ફરે ને બીજું આમ ફરે, તો જ એના આંકડા બીડાઈને ફરવું થાય, જગ્યાને ધોકો મારે ને. એમ રાગનું રાગાંશનું પરિણમન પરતરફી છે અને જ્ઞાનાંશનું પરિણમન પરતરફી છે. એવું ભિન્ન 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 પરિણમન છે, ભિન્ન ભિન્ન દિશાવાળું એનું પરિણમન છે જ્ઞાન. એમ જ્ઞાન ગુરુદેવ કહે છે, દ્રષ્ટાંત આપે છે ને, વીજળી પડે અને મોટો પહાડ હોય એમાં મોટી તડ પડે, વીજળી પડે પછી એના કાંઈ રહેણ લાગે નહીં, એવો દાખલો આપે છે. બહુ સમર્થ દ્રષ્ટાંત આપે આપે જયારે કે પહાડ ઉપર વીજળી પડે ને એમાં તડ પડી જાય પછી એને કોઈ રહેણથી ભેગું કરીને હાંધી કાંઈ કે બે બે દોરડા બાંધી લઈએ ને બે બે પહાડના ભાગને એવા ભીંસો એવા ભૂંસો તો પછી બે એક થાય પહેલા જાય ખલાસ થઈ ગયા. એ અંદરથી તડ પડી ગઈ છે, ઉપરથી તડ પડી નથી પણ એ જમીનનું અંદરનું લેવલ છે એમાંથી તડ પડી ગઈ છે. એવો વીજળીનો આંચકો લાગ્યો છે આખા પર્વતને, એને રહેણ દીધા કાંઈ હંધાતા નથી. એવું છે, અપૂર્વ રસથી જ્યારે આત્માની ભિન્નતા આવીને અનુભવ થાય છે પછી રાગાંશને વિકલ્પ જ્ઞાનીને દેખાય છે, દેખાય છે એને છે નહીં, પણ એ તડ પડી ગયેલી ચીજ છે. એ રાગ ને જ્ઞાન નું ચક્કર ઉલટી સુલટી દિશામાં પરિણમતું હોય છે. જ્ઞાન સ્વરૂપાશ્રિત પરિણમે છે અને રાગ પરાશ્રિત પરિણમે છે. તો ભલે પરિણમો એની હારે લેવા દેવા પછી જ્ઞાન ને. શું કે છે કે આત્મા સ્વભાવથી સ્વરૂપથી સાકાર ને નિરાકાર પ્રતિભાસ સ્વરૂપ છે, એટલે એમાં અનેક ભેદે જ્ઞેયો જણાવવા લાયક છે, ભેદ અને અભેદ સ્વરૂપે બંને પ્રકારે. પણ જ્યારે પોતાનું ભાન ભૂલે છે ત્યારે જ્ઞાનમાં પ્રતિભાસતા જ્ઞેયોને એ રાગી થઈને જાણે છે અથવા દ્વેષી થઈને જાણે છે, એટલે કે રાગ દ્વેષ મોહમાં તન્મય ભાવે જાણે છે. તેનાથી તે ઉપરક્ત થાય છે અને ત્યારે તે તેનાથી મલિન થાય છે. જે આ ઉપરાગ એટલે મલિનતા વિકાર છે તે ખરેખર સ્નિગ્ધ રૂક્ષત્વ સ્થાનીય ભાવબંધ છે. જેમ નીચે લીધું છે કે ઉદગુણમાં વિશિષ્ટ એટલે ખાસ પ્રકારની વિકાસ અને લુખાશ, સ્નિગ્ધતા એટલે ચિકાશ અને રૂક્ષતા એટલે લુખાશ, તે બંધ છે. કેમ કે ચિકાશ અને વિકાસ ચોક્કસ પ્રકારની એટલે બે ગુણ છે હોય ત્યારે એમાં બંધથી આવી ના અને સુગંધ થાય, તેમ એ ચિકાશ અને લુખાશના સ્થાનમાં જીવના પરિણામમાં રાગ દ્વેષ રહેલા છે. રાગ છે તે ચિકાશ છે અને દ્વેષ છે તે લુખાશ છે. દ્વેષ ને લુખાશ નું ઉપનામ આપ્યું છે. અહીંયા લુખાશ એટલે ઉદાસીનતા ને વિતરાગ ભાવ નહીં. જે આ ઉપરાગ છે એટલે મલિનતા છે, વિકાર છે, તે ખરેખર ચિકાશ ને રૂખાશ ના સ્થાનમાં લુખાશ ના સ્થાનમાં ભાવબંધ રૂપે છે. વળી તેનાથી જરૂર પૌગોલિક કર્મ બંધાય છે. કર્મ પૌગોલિક કર્મ નો જે સંબંધ થાય છે તે તેનાથી થાય છે, એટલે એનું નિમિત્ત પામીને થાય છે. એવું કર્મ પૌગોલમાં તે કાળની યોગ્યતા રૂપ ધર્મ રહેલો છે અને સ્થૂળપણે એના વ્યવહારથી જીવના રાગ દ્વેષને સમજાવવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધે સ્થૂળ પૂદગળના સંયોગના પરિણામથી જીવના રાગ દ્વેષને પણ કહેવામાં ને સમજાવવામાં આવે છે, એવો વ્યવહાર કથનનો પ્રકાર છે, પદ્ધતિ છે. આમ આ દ્રવ્યબંધનું નિમિત્ત ભાવબંધ છે. આ પ્રકારે આ જે દ્રવ્યબંધ છે તેનું નિમિત્ત ભાવબંધ છે. એટલે ભાવબંધના નિમિત્તે દ્રવ્યબંધ થાય છે અને દ્રવ્યબંધના નિમિત્તે ભાવબંધ, એમ ચક્કર સંસારનું ચાલ્યા કરે છે. દ્રવ્યબંધનું નિમિત્ત ભાવબંધ છે, દ્રવ્યબંધ થવાનું નિમિત્ત કારણ છે તે જીવના રાગ દ્વેષના પરિણામ છે, એમ તેના ઉપર સંસ્કૃત ટીકા 334 પહેલી. અથ ભાવબંધ યુક્તિ દ્રવ્યબંધ સ્વરૂપમ ચ પ્રતિપાદયતિ, એક જ મથાનો છે બંને આચાર્ય. અથ ભાવબંધ યુક્તિ દ્રવ્યબંધ સ્વરૂપમ ચ પ્રજ્ઞાપયતિ, ત્યાં પ્રતિપાદયતિ પ્રજ્ઞાપયતિ એમ કહે છે. એનું પ્રતિપાદન કરવામાં આવે છે અથવા એનું જ્ઞાન કરવામાં આવે છે. ભાવેણ જીણ ભાવેન પરિણામેન એન જીવ કરતા નિર્વિકલ્પ દર્શન પરિણામેન પશ્યતિ સવિકલ્પ જ્ઞાન પરિણામેન જાણાતિ. જે ભાવથી અથવા જે પરિણામથી, ભાવ કહો કે પરિણામ કહો, એકાર છે, ભાવેન પરિણામેન, ભાવ કહો અથવા પરિણામ કહો, એ પરિણામ દર્શન અને જ્ઞાનના લીધા જીવ જીવ કરતા થઈને, જીવ કરતા છે એ ભાવનો પરિણામનો, નિર્વિકલ્પ દર્શન પરિણામથી દેખે છે અને સ્વવિકલ્પ જ્ઞાન પરિણામથી જાણે છે. કિમ કર્મતાપન્નમ, કયા કાર્યને પ્રાપ્ત થઈને કે આગતમ પ્રાપ્તમ કિમપી ઇષ્ટ અનિષ્ટમ વસ્તુ પંચેન્દ્રિય વિષયે, પાંચ ઇન્દ્રિયના વિવિધ પ્રકારના જે વિષયો છે, જે આગતમ છે આગંતુક છે, એમાં ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત કરીને આ રીતે જાણે દેખે છે. સંસારી જીવ સામાન્યપણે જીવ કો એના જ્ઞાનમાં વિષય ગોચર થાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયો વિવિધ પ્રકારના, તેમાં તે ઈષ્ટ અનિષ્ટપણું પામે છે, ઈષ્ટ અનિષ્ટપણું એ કરે છે, એ રીતે જાણે દેખે છે. ઈષ્ટ અનિષ્ટપણું કર્યા વિના એ જાણતો દેખતો નથી. પોતાના સ્વરૂપને અનાદિથી ભૂલેલો હોવાથી ઈષ્ટ અનિષ્ટ કરીને જે જાણે દેખે છે, ઈષ્ટ અનિષ્ટ કર્યા વિના એ જાણતો દેખતો નથી. આવું એનું પરિણમનનું સામાન્ય સ્વરૂપ છે. પોતાને જયારે એ જાણે છે ત્યારે ઈષ્ટપણાનો રાગ નથી. કેમ કે જાણનાર પોતે અને જણાનાર પોતે. જયારે એ પોતાને જાણે છે ત્યારે હા હું મને ઈષ્ટ છું એવો રાગ નથી, પણ પોતાનું જાણવું એવો તો એનો સ્વભાવ જ છે, અને સ્વભાવ હોવાથી એને ઈષ્ટ કહેવામાં આવે છે. એવું વિશેષણ ક્યારેક લગાડવામાં આવે છે કે આત્મા આત્માને જાણે તે આત્મા માટે ઈષ્ટ છે, આત્મા પરને જાણવા રોકાય રાગ દ્વેષથી અને એના માટે ઈષ્ટ છે નહીં અનિષ્ટ છે એમ કહેવાય. પણ ઈષ્ટ એટલે ત્યાં રાગ છે એમાં એમ. અહીંયા ઈષ્ટ અનિષ્ટનો રાગનો વિષય, રાગ દ્વેષનો વિષય લીધો કે જીવ પોતાને ભૂલેલો હોવાથી પોતાના સ્વરૂપને ચૂકીને હંમેશા એ રાગ દ્વેષ મોહ ભાવે જ પરને જાણે છે. આ જે એનો પ્રકાર છે એ સંસાર છે, બીજું કઈ સંસારમાં છે. રજ્જતે તેને વપુનઃ, રજ્જતે તેને વપુનઃ, તેનાથી રંજાયમાન થાય છે. આદિ મધ્ય અંત વર્જિતમ, રાગાદિ દોષ રહિતમ, ચિજ્યોતિ સ્વરૂપમ, નિજાત્મદ્રવ્યમ અરોચમાન તથેવ અજાનંતમ, સમસ્ત રાગાદિ વિકલ્પ પરિહારેણ અભાવેણસ્ત તેનૈવ પૂર્વોક્ત જ્ઞાન દર્શન ઉપયોગેન રજ્યતે રાગમ કરોતિ ઇતિ ભાવબંધ યુક્તિઃ. બહુ સરસ વર્ણન લીધું છે. એ રંજતે એટલે રંજાયમાન થાય છે. એ રંજાયમાન થાય છે ત્યારે એને શેનો અભાવ હોય છે એમ કહે છે કે આદિ મધ્ય અંત વર્જિતમ એવો છે ભગવાન આત્મા કે આદિ મધ્ય અંત વિનાનો છે, જેને આદિ મધ્ય ને અંત નથી, જેની આદિ નથી જેનો અંત નથી એને મધ્ય કયું કહેવું, એનું મધ્ય ગોતી શકાતું નથી. જેના બે છેડા નક્કી થાય એનો વચલો પોર્શન નક્કી થાય, વચલો ભાગ નક્કી થાય. પણ જેને આદિ અંત નથી એને મધ્ય નક્કી થઈ શકતો નથી. તેથી જેને આદિ મધ્ય અંત નથી એને આદિ મધ્ય અંત વર્જિત કર્યું છે એમ કહેવામાં આવે છે. ભાષાનો વ્યવહાર છે. આદિ મધ્ય અંત રહી થઈ તો વાક્ય વાક્ય આવે એનામાં. આદિ મધ્ય ઘૂંટણની પદ્ધતિ ઘણી છે લખાણમાં. એમનું જે ઘૂંટણ છે એને બહાર એવું હોય એ ધર્મદાસ શુલ્લકની એવી પદ્ધતિ છે. આજે એને સમ્ય જ્ઞાન દીપિકા લીધું છે, બીજા ગ્રંથો લખ્યા છે. સમ્ય જ્ઞાન દીપિકા એ સિવાય પણ છે. આ છે ને તો આત્માનુભવ મનન ગુરુનો ગ્રંથ છે, આખો નાનો ગુરુ નાનું પુસ્તક છે, એ પણ ધનદાસ ભિક્ષુલકનું છે. બહુ મસ્તી વાળા જીવ હતા, મસ્તી ઘણી એમને દેખાય છે. અને એ સિવાય કોઈ અસાધારણ પાત્રતા એમના નજીકની પરિણમનની સ્થિતિમાં દેખાય છે. કેમ કે એનો પ્રયત્ન ઘણો હતો, તંતોડ પ્રયત્ન જેને કહીએ એવો પ્રયત્ન હતો. એમાં ગુરુએ જરા કડવા શબ્દો કયા, એને એમ ગુરુને પણ ખ્યાલ આવે છે ને કે આને શાબાશી આપશું તો આ પાછો જેમાં છે એમાંથી નીકળશે નહીં. કેમ કે ક્ષુલ્લક હતા એટલે ત્યાગી હતા. વ્રત, ઉપવાસ, સંયમ, યાત્રા એ તો બધું ઘણું કરતા, તીવ્ર રાગથી કરતા. ઘણું કરતા એટલે તે પ્રકારના વ્રત સંયમના તીવ્ર રાગથી તે કરતા, અને તે જ કર્તવ્ય છે એમ એ માનતા. એને એનું પોષણ કેમ દે? એમ કહ્યું ભગવાનના દર્શન કર્યા, સિદ્ધ ભગવાનના એમ કહ્યું, સિદ્ધ ભગવાનના દર્શન કર્યા. શિવ ભગવાનના દર્શન નથી થતા, અંધા હે તો અંધા હે, નહીં દેખતા હે તો શિવ ભગવાન કો નહીં દેખતા હે. શિવ સ્વરૂપ એટલે પોતાનું શિવ, ત્યાં એના અજ્ઞાનના પડલ ખુલી ગયા. એ પાત્રતા બતાવે, એક વચન વહેણ કહી દે અને સોસરો જીવને ઉતરી જાય, એની પાત્રતાનું સૂચક પરિણામ મળે. પોતે લખ્યું છે ગ્રંથની પ્રસ્તાવનામાં, પોતે લખ્યું છે કે મીરા ગુરુને એસો કયો, એની ભૂંડારી ભાષામાં આવે ને, બહુ મીઠી ભાષા, એમ મને કીધું. એમ કે નહીં દેખતા હે અંધા હે, બસ આટલું કીધું. અને અનુભવ એમને કે સિદ્ધ ભગવાનના દર્શન થયા. સમીર શિખરજીએ કેટલી યાત્રા કરી, 1000 વાર કરી, 100 વાર કરી, એમ સિદ્ધ ભગવાનના દર્શન ન કરી આટલી યાત્રા કરીને આંધળા સમ કીધું. જો અપાત્ર જીવ હોય તો એ ઊંધું લીએ, સગળું લીએ એ પાત્રતાની નિશાની, અને ઊંધું લીએ તે પાત્રતાની નિશાની. એમ છે એના લક્ષણ છે બધા. શું કે છે કે આદિ મધ્ય અંત વર્જિતમ, જે આત્માને આદિ મધ્ય અંત રહિત પણ છે, રાગાદિ દોષ રહિતમ, તેને રાગ દ્વેષ મોહનો દોષ છે અને એનાથી રહિત છે, શુદ્ધ ચૈતન ચિજ્યોતિ સ્વરૂપમ, ચૈતન જ્યોત છે આત્મા, એવું જેને એવું જે નિજાત્મ દ્રવ્ય છે, એવા નિજાત્મ દ્રવ્યમ અરોચમાન, એની જેને રુચિ નથી. એમ કે આવો પરમાત્મા જેને રુચતો નથી, રાગનો મલિનપણું જેને રૂચે છે અને એની આડે એને આવો નિર્દોષ પરમાત્મા રુચતો નથી, અરોચમાન તથા એવો અજાનંદ સંત, અને એ જ પ્રકારે એને નહીં જાણતો થતો, જાણે તો એને રૂચ્યા વિના એને એવું છે. એ સિદ્ધ સ્વયંનો હિસાબ જ એ છે કે જો આવા આત્માને એ જાણે તો એની એને રુચિ ન થાય એ પ્રશ્ન રહેતો નથી. રુચિ થતી નથી એનો અર્થ કે એને એ જાણતો નથી. બસ એમ છે, સૂક્ષ્મ જ્ઞાનમાં જાણતો નથી. સૂક્ષ્મ જ્ઞાન તો રુચિ બધવા અર્થે છે. સૂક્ષ્મ જ્ઞાન એ તો પરોક્ષ જ્ઞાન છે, એ કઈ આત્માનું સ્વરૂપ છે નહીં. સૂક્ષ્મ જ્ઞાન દ્વારા યથાર્થ પ્રકારે જો જાણવામાં આવે તો એને સ્વરૂપની રુચિ ઉત્પન્ન થયા વિના રહીએ નહીં. એ વિચાર જ્ઞાનના વિષય થઈ ગયા. એ તબક્કો એટલો જ છે એનો. એ તબક્કામાં એને જો રુચિ થઈ જાય તો એ પરોક્ષ જ્ઞાનનો તબક્કો પલટાઈને પ્રત્યક્ષ જ્ઞાનમાં આવ્યા વિના રહીએ નહીં. આ 172મા લેખામાં પરોક્ષ પ્રત્યક્ષનો વિષય ચાલ્યો ને, એની સંધિ આ રીતે છે. એને નહીં જાણતો થકો, આ તો દર્શન જ્ઞાન ચારિત્ર લેવા છે. અને સમસ્ત રાગાદી વિકલ્પ પરિહારે, અને તમામ રાગાદી વિકલ્પનો પરિહાર કરીને નિર્વિકલ્પ થઈને એને નહીં ભાવતો થકો અભાવી.